ભાવલિંગી સંતો જે વન જંગલમાં 28 વેદો નું પાલન કરે, 24 પ્રકારના પરિગ્રહ થી રહીત અને હર અંતર મુહૂર્ત માં હજારો વાર આત્માના અનુભવ માં લઈ જાય, એ દશા અહિયાં કહે છે કે હમણાં તો આ જીવો માટે પ્રાપ્ત કરવી કઠિન છે. પરંતુ આ પંચમ કાળ છે ને, એટલે આ કાળમાં ભલે જીવોનું સહન નબળું હોય, પરંતુ શ્રદ્ધાનું પરિવર્તન એટલે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ તત્વજ્ઞાન તત્વ અભ્યાસ વડે જીવ કરી છે. હવે એના એવા નિમિત્તો મળ્યા હોય જે જીવોને સમ્યકત્વના નિમિત્તો મળ્યા હોય, સમ્યકત્વ પ્રાપ્ત કરવાની વિધિ અને સમ્યક્ત જેના આશ્રયથી પ્રાપ્ત થાય એવો વિષય, બે વસ્તુ સમજાય છે. સુમિત ભાઈ, આપણે ત્યાં પોલરમાં ઘણી બધી ચર્ચા સાંભળી, વિધિ વિષય અને વિધિ કે જેના આશ્રયથી સમ્યક દર્શન થશે એવો વિષય શ્રાદ્ધમાં, અને કઈ વિધિથી સમ્યક્ત થશે અને એનો પ્રોસેસ, અગર એવા સમજાવવા વાળા નિમિત્તો મળ્યા અને તો પણ આપણે ના સમજીએ અને સમ્યક્ત રૂપે ના પરણીએ, તો ટોટલ મની સાહેબ કહે છે કે તારા અભાવ્યની મનમાં અમારા ભીતો થતી હોય તમે, એટલે જે ગાથા ગયા વખતે લીધી હતી એમાં આપણને સમ્યક્ત પ્રાપ્ત કરવાની પ્રેરણા આવી, મનના વિકલ્પોને સમજાય કે જીતવાની પ્રેરણા આવી, ભેદ વિચાર કરવાની પ્રેરણા, એ તો શું કરી શકે ને, એની માટે તો કઈ આપણે નિયમિત રૂપે કઈ ઉત્કૃષ્ટ સન્માન ના જોઈએ, એવો ઉત્કૃષ્ટ વૈરાગ્ય ના જોઈએ કે જંગલમાં જવા વાળો, સમજાય છે, તો એ તો ચેલો ના જોઈએ, પરંતુ તું નીચલી ભૂમિકામાં તું જે કરી શકવામાં સમર્થ છે ના કરે તો તને આવો અવસર પાછો મળશે નહીં, કારણ કે ઓપોર્ચ્યુનિટી મળી, આપણને ખ્યાલ આવે કે તક મળ્યો, અને એબિલિટી પણ છે, કેપેસિટી પણ છે, સમય પણ છે, સામેવાળા 30 મિનિટ મળી, અને અગર જે કાર્ય ના કરે તો સંતુષ્ટ થઈ જાય ને કે અમે ગુરુદેવજી હું ના નથી પાછું રાખવાનું, પરંતુ એ સંતુષ્ટ થઈ જાય જી શું ભાવમાં અને બાહ્ય ક્રિયામાં, તો આ અવસર ગુમાવી દે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે, આ જીવનનું આપણું ધ્યેય શું હોવું જોઈએ, આ જીવનનું આપણું લક્ષ્ય શું હોવું જોઈએ, સમ્યક્તની પ્રાપ્તિ, સમજાય છે, આ જીવનમાં આપણું લક્ષ્ય શું હોવું જોઈએ, હું આત્મા છું, હું શુદ્ધાત્મા છું, રોગ અને રાગ થી ભિન્ન હું એવો શુદ્ધાત્મા છું, એવી પ્રતિતિ તો આપણે, એવો વિશ્વાસ તો આપણે કરીને જ આટલું કામ થઈ ગયું છે, તો આગળ 40 દશા આવશે કે નહીં આગળ, આટલું પણ તે સમય તો લઈ લીધું અને 40 ભાવના ભાઈ, તો હવે એમને 40 દશા કેટલા સમયમાં આવશે, ગુરુદેવસિંહ 40 ની મહિમા કેટલી હતી, મુનિ જીવનની મહિમા, સમય તો થઈ ગયું, હવે મુનિ જીવન શીઘ્ર આવશે ને, પોઈન્ટ ખ્યાલમાં છે, હવે આપણે અગર પહેલો જ મોક્ષ માર્ગનો જે કદમ છે, જે પહેલું પગથિયું છે, એના ઉપર પણ ના આપણે ચડીએ તો પછી જેમ કહીએ ને કે 99 રન કરી નાખ્યા કોઈ ક્રિકેટરે અને આઉટ થઈ ગયો, તો હવે નેક્સ્ટ ટાઈમ જયારે રમવા આવે, નેક્સ્ટ મેચમાં જયારે રમવા આવે હે, કારણ કે એક મેચમાં તો એક જ વાર રમવાનો મોકો મળશે, તો બીજી મેચમાં જયારે રમવા આવે તો 100 થી કાઉન્ટ થશે, એવી રીતના આપણે અગર હમણાં સમ્યક્ત્વ નો પુરુષાર્થ, ભેદ વિજ્ઞાન નો પુરુષાર્થ, સત્ર દ્રવ્ય સત્ર નું શ્રદ્ધાંત, સ્વતંત્ર રિયાલિટી, વાસ્તવિકતા શું છે, વસ્તુ સ્વરૂપ શું છે, હું ખરેખર કોણ છું, કોણ નથી, અગર એ આપણે ભેદ વિજ્ઞાન ના સંસ્કાર કહો કે કાર્ય કહો નહીં કરીએ, તો આગળ જતા પાછું આ બધું મરવું અત્યંત દુર્લભ છે. પોઈન્ટ ત્યાં એક બહુ સરસ પોઈન્ટ આવ્યો હતો કે આપણને બહારમાં જે પણ અનુકૂળતાઓ મળે છે એ પુણ્યના ઉદયમાં મળે છે, અનુકૂળતા મળે છે ને, એવી ભાઈ બહારમાં જે લાડી બાડી વાળી જે પણ ઘર કુટુંબ પરિવાર ઉત્કૃષ્ટ બધી વસ્તુઓ, તો એ મળે છે પુણ્યના ઉદયમાં, પરંતુ એમાં જોડાઈને જીવ શું કરે છે, એની પાસે આ તત્વજ્ઞાન નથી, એ નિરંતર પાપ ભાવથી નવીન પાપનો બંધ છે, સમજાય છે, જે પુણ્યાનું પુણ્યાન અને પુણ્યાનું પાપાનું બંધી, પાપાનું બંધી પુણ્યનો ઉદય, પાપાનું બંધી પુણ્યનો ઉદય, ઉદય છે પુણ્યનો, અને એમાં જોડાઈ જોડાઈને શું કરે છે, પાંચ ઇન્દ્રિય અને વિષય ભોગોમાં લીન છે, તે શું કરે છે, નિરંતર પાપ ભાવના માધ્યમથી પાપનો બંધ કરે છે. બંધ થશે તેનો ઉદય આવશે કે નહીં, બંધ થશે તેનો ઉદય આવશે કે નહીં બોલો. જ્ઞાનની પ્રતિકૂળતા આપણે સહના કરી શકીએ, બાળમાં અચાનક શરીરમાં કોઈ રોગ આવી જાય, છેલ્લું યોગ થઈ જાય, સમજે તો એ આપણે સહના કરી શકીએ. તો જે નરક નિબોધના દુઃખો છે એનું અગર આપણે વર્ણન પણ સાંભળીએ તો રૂવાટા ઉભા થઈ જાય. ચલો હવે આપણે આજે આગળ વધીએ. મારે એક તમને બે વસ્તુ દેખાવી છે, પહેલા આપણે ગાથા કરીએ કે પછી પોઈન્ટના માધ્યમથી થોડી ચર્ચા કરીએ. હવે આપણે આવી જઈએ 213 નંબરની ગાથા, વેરી વેરી નાઇસ ગાથા, બહુ સરસ છે. આમાં ત્રણ શબ્દો આપણે શીખવાના છે. હવે જો શું કે કશાયો કે રહેતે હુએ ગુણો કી પ્રાપ્તિ હોના દુર્લભ. ગુણ એટલે ક્યાં, ગુણો કી પ્રાપ્તિ, આત્માત્માં જે જ્ઞાન દર્શન સુખ વિરે, એ ગુણોની વાત નથી, એ તો પ્રાપ્ત જ છે. ગુણમય એટલે અનંત ગુણમય તો છે. કશાય અને ગુણ બે શબ્દ આવ્યો ને, તો બે વિરોધી છે, ઓપોઝિટ છે. કશાય છે તો ગુણ નથી, ગુણ છે તો કશાય નથી. હવે અહીંયા વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ગુણ, હેડિંગ સમજાય છે બધાને, બધાનો ઉપયોગ છે બરાબર. કશાયો કે રહેતે હોય, ઇફ કશાય છે તો ગુણ નહીં હોય, ઇફ ગુણ છે તો કશાય નહીં હોય. વોટ ડુ યુ મીન બાય ગુણ ઓવર યર સમ્યક ભાઈ, ગુણ નો અર્થ શું લેવાનો અહીંયા. ગુણ એટલે અહીંયા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ વિકરાગ ભાવ. પોઈન્ટ સમજાય છે, ગુણ એટલે શું લેવાનો અહીંયા, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ અકશાયી ભાવ. કશાયનું ઓપોઝિટ શું થાય, રાગ નું ઓપોઝિટ શું થાય, વિકરાગ. મોહ નું ઓપોઝિટ શું થાય, નિર્મોહ. નિર્મોહી, નિર્મોહી પણ નિર્મોહ, મોહ રહી દેખા. તો મોહ છે તો મોહ રહી દેખા નહીં હોય, કશાય છે તો કશાય રહી દેખા નહીં હોય, રાગ છે તો રાગ રહી દેખા નહીં હોય. દુઃખ સુખ, સુખ નું ઓપોઝિટ દુઃખ, આકુરતા નું ઓપોઝિટ અનાકુરતા, શાંતિ નું ઓપોઝિટ અશાંતિ. અંડરસ્ટેન્ડિંગ ને, તો બે વિરોધી ભાવ છે ને, તો બે વિરોધી ભાવ એક સાથે ના રહી શકે. હવે કઈ રીતે, કેવી રીતે, કયા અનુસ્થાનમાં શું આપણે એને સમજે બરાબર છે. ચલો પહેલા તો શું આવ્યું, કશાયો કે રહેતે હોય ગુણો કી પ્રાપ્તિ ઉના ગુણ. હવે અહીંયા એક કશાય શબ્દ છે અને ગુણ શબ્દ છે, એનો અર્થ, કશાય નો અર્થ મિથ્યાત્વ. કારણ કે તોડી વળી સામે મિથ્યાત્વ સાંભળે ઘણા ઉપયોગ એક આગળ આવે. મિથ્યાત્વ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, આ બધા વિકારી ભાવોનું મિથ્યાત્વ થી લઈને રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ એટલે શ્રદ્ધા અને ચારિત્ર, બે નો વિકાર ને તોડવાની સામે એક નામ આપ્યું છે, કશાય. સો ધ ફર્સ્ટ લેવલ, એટ ધ ફર્સ્ટ લેવલ, વોટ ઇઝ ધ અર્થ મીનિંગ ઓફ કશાય એન્ડ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ગુડ, ધેટ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. ફર્સ્ટ લેવલ મોક્ષ માર્ગમાં ત્રણ લેવલ છે, સમજો ત્રણ લેવલ છે, ફર્સ્ટ લેવલ, સેકન્ડ લેવલ અને થર્ડ લેવલ. ફર્સ્ટ લેવલ છે શ્રદ્ધા નો દોષ દૂર થાય, સેકન્ડ લેવલ ચારિત્ર નો દોષ દૂર થાય, થર્ડ લેવલ યોગ થાય. ઓકે, થર્ડ ઇઝ ઓકે, જશે શ્રદ્ધા સમ્યક થઈ ગઈ, ચારિત્ર સમ્યક થઈ ગયું તો યોગ જશે. ઓકે, અન્ડરસ્ટેન્ડિંગ. તો ફર્સ્ટ લેવલમાં અહીંયા કશાયનો અર્થ મિથ્યાત્વ, કશાયનો અર્થ મિથ્યાત્વ, શ્રદ્ધાની વિપરીતતા. પછી આપણું છે મિથ્યાત્વ, પછી કશાયમાં કયો કયો કશાય લેવાનો, મિથ્યાત્વ. ગુણમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની શરૂઆત ફર્સ્ટ, પછી ચારિત્રની સ્થિરતા, પછી અરિયંતરતા સિદ્ધ. આઈ અન્ડરસ્ટેન્ડિંગ. હવે હું તમને ઓલાથી સમજાવીશ, હમણાં બહુ સરસ એક ચાર્ટ મળ્યું છે એના માધ્યમથી સમજો. શું કીધું પાછું, કશાયો કે રહેતે હોય ગુણો કી પ્રાપ્તિઓના દુર્લભ. અહીંયા કશાયનો અર્થ, તમે થોડાક આગળ આવી જાઓ અહીંયાથી બેન, તમે આગળ આવશો તો તમારી પાછળ બધા આન્સર્સ આગળ આવશે. પાછળ જઈ દેશો છો, મને તો તમારું મોઢું દેખાવું જોઈએ, તમને મારું મોઢું ન જોવું, મને જોવું છે. આગળ આવો પ્લીઝ, આગળ આવો. કારણ કે જેટલા પછી 10:15, 10:30, 11:15 સુધી આવશે એ બધા પછી પાછળ 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 પાછળ. ઓકે, ટ્રાય ટુ બી અહેડ. આટલી જગ્યા છે ને, તમારો બહુ મોટો છે. ચલો શું કીધું અહીંયા નીતિબેન, કશાય નો અર્થ જલ્દી, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ કશાય, મિથ્યાત્વ, અને વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ગુણ, સમ્યક્ત. મિથ્યાત્વ સમ્યક્ત, સમ્યક્ત સમ્યક્ત હોય ત્યાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર લઈ જાય. ઓકે, ચલો. જબ તક કશાયો કો નહીં જીતતે તબ તક મુક્તિ કે કારણભૂત ઉત્તમ ક્ષમાથી ગુણો ની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. ઉત્તમ ક્ષમાથી પ્રાપ્તિ તો પછી ચારિત્રની દશા, ફર્સ્ટ ઇઝ સમ્યક્ત થશે તો આગળ ચારિત્રની દશા આવશે. બરાબર, એમાં બાદ આગામી છંદમાં કહેશે. નાઉ આઈ વિલ સિંગ વન લાઈન, તમારે બીજી લાઈન ગાવાની છે. દેખાય છે ગાથા, ગાથા નંબર 213. रेलेटिव जब तक शुद्ध अगाध हृदय सर में शशान जल चावा मजा ना आई एक साथ बच्चा साथ जब तक शुद्ध अगाध हृदय सर में शशान जल चावा ત્રણ શબ્દ આવે છે ત્રણ શબ્દ ઉપર આપણે ચર્ચા કરશું શમ શમ દમ અને યમ શમ દમ યમ આ ત્રણ દોષ ને જીતવાના ત્રણ શબ્દ કયા કીધા બોલો શમ દમ યમ યમ સંયમ આપ કયો હવે છે ને ટુકાર દેવું પછી બહુ સરસ યમ એમાં યમ શબ્દ છે જીતવાનું ગુણો ને પ્રગટ કરવા માટે ત્રણ દોષ કયા જીતવા પડશે શમ દમ યમ એનો અર્થ અહીંયા બહુ સરસ એક 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 લાઈન માં આપ્યો છે એ આપણે જોઈએ જેમ હવે તો ઉદાહરણ કેટલું સરસ ઉદાહરણ કેટલું સરસ છે કે આપણે ગાથામાં ગાયું ઉદાહરણ જો શું કે જબ તક તેરે નિર્મલ હૃદય રૂપી જબ તક તેરે નિર્મલ હૃદય રૂપી અગાધ સરોવર શું આવી ઉપમા ઉપમા શું આવી સરોવર સરોવર સાથે કોની કોની તુલના કરી શું કીધું નિર્મલ હૃદય રૂપી અગાધ સરોવર તો હૃદય ને કોનું કોની ઉપમા આવી નિર્મલ હૃદય નિર્મલ હૃદય ને કોની નિર્મલ હૃદય ના ભાવો નિર્મલ હૃદય એટલે નિર્મલ ભાવો સમજાય છે તો એને કોની ઉપમા આવી અઘાધ સરોવર જો જબ તક તેને બહુ સરળ ગાથા છે કોઈ પહેલી વાર આવીને સાંભળે તો એને પણ સમજાયેલી ગાથાઓ છે એટલી સરળ ગાથાઓ અને આજે આપણે વાંચીએ છીએ અર્થ ભાવાતા બધું આ બધું ટોટલ વળી સાબે લખ્યું છે સમજાય છે આ ભાષા ટીકા ટોટલ વળી સાબે કહી છે જબ તક તેને નિર્મલ હૃદય રૂપી અઘાધ સરોવર મેં નિશ્ચય છે કશાય રૂપી જલચરો કે સમૂહ કા વાસ હૈ સરોવરમાં કોણ જલચર પ્રાણી હોય ને સરોવરમાં સમુદ્ર સરોવર સરોવરમાં કોણ સમુદ્ર સરોવર હે તો એમાં કોણ હોય જલચર પ્રાણી હોય ને જલચર નક્ષર થલચર તો જલચર પ્રાણી હોય બરાબર છે તો સરોવરમાં જ્યાં સુધી જલચર પ્રાણીઓ છે જેવી છે એ રીતે તારા નિર્મલ સરોવર રૂપી શ્રદ્ધાનમાં કહો કે ભાવોમાં કહો શું કહે છે તપ નિશ્ચય છે કચાઈ રૂપી જળચરો કે સમુકા વાસ તારા ઉપયોગમાં કચાય તારા શ્રદ્ધાનમાં મિથ્યાત્વ તારા ચારિત્રમાં રાજદેશના પ્રણામ તારા જ્ઞાનમાં અજ્ઞાન રૂપી જળચર પ્રાણી સમજાયું સરોવર ત્રણ લો શ્રદ્ધા રૂપ સરોવર જ્ઞાન રૂપ સરોવર ચારિત્ર રૂપ સરોવર સરોવરમાં શું હોય જલચર પ્રાણી તો શ્રદ્ધા રૂપ સરોવરમાં શું છે મિથ્યા જ્ઞાન રૂપ સરોવરમાં શું છે અજ્ઞાન સંશય વિપર્ય અનોધ્ય અવસ્થા વિપર્યમાં પણ સ્વરૂપ વિપરીતતા કારણ વિપરીતતા ભેદાભેદ વિપરીતતા ઇટ ઇઝ મેક અ બ્યુટિફુલ ચાર્ટ તો ઘણી બધી વસ્તુ અહીંયા બેસીને ભાવ આવે પેલા આવ્યો હોય તો ચાર્ટ બનાવી દીધો પણ તમે બનાવી શકો સમજાય છે ત્રણ સરોવર કયા ત્રણ સરોવર શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર શ્રદ્ધાના સરોવરમાં કયા જલચર પ્રાણીઓ છે મિથ્યા શ્રદ્ધામાં મિથ્યા જ્ઞાનમાં અજ્ઞાન અજ્ઞાનના ત્રણ ભેદ મિથ્યા જ્ઞાનના ત્રણ ભેદ સંશય વિપર્ય અનોધ્ય સંશય સંશય વિપર્ય અનોધ્યવતા વિપર્યના ત્રણ ભેદ સ્વરૂપ વિપર્ય જે સ્વરૂપ મારું છે જ નહીં એ સ્વરૂપને હું મારું માનું છું આ કીધું કે આપણા જ્ઞાનરૂપી સરોવરમાં જલચર પ્રાણીઓ છે સમજાય છે કેવી ઉપમા હતી એટલે કેટલું સરસ અલંકારિક આપણી વાત કરી છે શ્રદ્ધાનો સરોવર સમજાયો સમજાય એમાં શું હોવું જોઈએ બરો એમાં શું શ્રદ્ધાના સરોવર જલચર પ્રાણી લગાવો બટ કયા મિથ્યાત્વ રૂપી એ સમ્યક શ્રદ્ધા સાથે મિથ્યાત્વ સમ્યક ગુણ દોષ હોય કે ગુણ હોય ગુણ જ્ઞાનમાં સમ્યક જ્ઞાન સમજાય છે અને એના આઠ અંગ શ્રદ્ધાના સમ્યક દર્શન અને એના આઠ અંગ એ શોભે એવા પ્રાણી શોભે
સરોવરમાં, શ્રદ્ધાના સરોવરમાં, જ્ઞાનના સરોવરમાં, ચારિત્રના સરોવર. ખ્યાતિબેન સમજાય છે, ખ્યાલ આવે છે? અને ચારિત્રના સરોવરમાં બોલો રાગ દ્વેષ રૂપી જર્જર પ્રાણી શું હોવું જોઈએ? સમ્યક ચારિત્ર, વીત રાખતા, ક્ષમતા ભાવ, શાંત ભાવ. બહુ સરસ છે, સમજાઈ ગઈ? કાતે સમજાઈ ગઈ? ચલો જોઈ શકીએ. જબ તક તેરે નિર્મલ હૃદય રૂપી અગાધ સરોવર મેં નિશ્ચય સે કષાય રૂપી જલચરો કે સમૂહ કા નિવાસ હૈ, તબ તક, તબ તક ઉસમે હૈ વો ગુણો કા સમૂહ, નિશંક હોકર પ્રવેશ નહીં કર સકતા. સમજાઈ ગયું? દોષ ગુણ સમજાયા? ગુણો, ગુણો પ્રવેશ નહીં કરે, કારણ કે જયારે મિથ્યાત્વ છે તો એ જ શ્રદ્ધામાં સમ્યક્ત્વ ના રહી છે. યા તો મિથ્યાત્વ, યા તો સમ્યક્ત્વ, યા તો મિથ્યા જ્ઞાન, યા તો સમ્યક જ્ઞાન, યા તો મિથ્યા ચારિત્ર, યા તો સમ્યક ચારિત્ર, બે વિરોધી ભાવ એક સાથે ના રહી છે. સમજાય છે, ખ્યાલ આવે છે? બે વિરોધી ભાવ એક સાથે ના, જેવી રીતના દિવસ અને રાત, તો દિવસ રાત વિરોધી છે ને એકબીજા? પુણ્ય નહીં સમજાય છે? વિરોધી ભાવ તો યા તો દિવસ હોય તો રાત હોય, સમજાય છે? યા તો દિવસ હોય, યા તો રાત હોય, યા તો અંધકાર હોય, યા તો પ્રકાશ હોય. અંધકાર અને પ્રકાશ એક સાથે રહી શકે? અંધકાર છે તો પ્રકાશ નથી, પ્રકાશ છે તો અંધકાર નથી. બોલો, હમણાં આપણા અંદરમાં, આપણામાં, આપણા જ્ઞાનરૂપી સરોવરમાં પ્રકાશ છે કે અંધકાર છે? મિથ્યા જ્ઞાન અંધકાર, સમજાય છે? અરે મિથ્યા દર્શન ની વિપરીતતા છે. જીવ સ્વરૂપ છે એવું આપણે આજ સુધી નથી માન્યું. બોલો, સુધી ની વાત છે, ન માનવા છતાં પણ સ્વરૂપ ને કાંઈ નથી છે. તું માને યા ના ભીમાને, અરે તું માને યા ના ભીમાને, આ પર્યાય નહીં કે છે. પરમાત્મ પણા કમ ના હોગા, પરમાત્મ પણા કમ ના. સમજાય? ઉપમા શું આવી હતી? સરોવર ની ઉપમા આવી હતી, એમાં જળચર પ્રાણીઓ ની વાત કરી, એક દોષ રૂપી એક ગુણ એવા. સમજાય? હવે આગળ વધી, સમૂહ નિશંક હોકર પ્રવેશ નહીં કર સકતા. ઇસીલિયે, હવે ત્રણ શબ્દ જો, ઇસીલિયે શમ, બોલો બધા, દમ અને યમ કે ભેદો સે કચાયો કો જીતને કા પ્રયત્ન કરના ચાહિયે. સમજાય છે? આ ત્રણ ભેદ સે કચાઈ કો જીતના, એટલે આ ત્રણ હથિયાર કીધા, દોષ નથી, હથિયાર છે. શું સાધન છે? કયા ત્રણ સાધન છે આપણી પાસે? શમ, દમ અને યમ. સોરી, આ દોષ નથી, આ ત્રણ હથિયાર છે, આ ત્રણ સાધન છે, આ ત્રણ કારણ છે જેના વડે શું કરી શકશું? ઉપમા બી આપણે કચારીઓને જીતી શકશે. જેટલા યુદ્ધમાં, યુદ્ધ હોય ને, પહેલાના જમાનામાં રાજાઓ યુદ્ધ કરે. હવે એમ સમજો કે કોઈ રાજા પાસે યુદ્ધ કરવા માટેના બધા આધુનિક સાધનો તો છે, પણ આધુનિક સાધન નો પ્રયોગ કરતા ના આવે તો એ સાધન શું કામના? સાધન તો ઘરમાં પડ્યા છે, અન્ડરસ્ટેન્ડિંગ. અરે સમજાય છે બધાને? સાધન છે, જેવી રીતના વડીલોને તમારે આઈફોન આપી દો, હવે બીજા આઈફોન વાપરતા ના આવડે, તમે આઈફોન થી ના એક ફોન થઈ શકે, ના એક ફોન રિસીવ કરી શકે, ના એક મેસેજ કરી શકે, તો આઈફોન શું કામનું? કોઈ સમજાય છે? તો સાધન છે, અને એ સાધન ઉપયોગ, શમદમ શમદમ યમ આપણો ઉપયોગ, તો ઉપયોગ નો પ્રયોગ કરતા પણ આવડવું જોશે. આપણી પાસે ઉપયોગ રૂપી સાધન છે કે નહીં? કારણ કે આપણે સમી પણ કેન્દ્રીય છે. કોઈ સમજાય છે? તો હવે એ સાધન વડે અગર આપણે એનો પ્રયોગ નહીં કરીએ, શ્રમ દમ યમ વડે, તો કચાયોના સમૂહને જીતી નહીં છે. બોલે તમને ગઈકાલનો બોલ યાદ આવે છે? અવ્યક્ત નો બીજો બોલ, કચાયો નો સમૂહ વ્યક્ત છે અને એનાથી પ્રગટ છે, વ્યક્ત છે એનાથી હું ભગવાન આત્મા, અવ્યક્ત સ્વભાવી આત્મા. અન્ડરસ્ટેન્ડિંગ? શૈલીબેન સમજાય છે? ત્રણ સાધન કયા? શમ, જયારે એનો અર્થ કરીએ, શમ અર્થાત રાગ આદિ કે ત્યાગ રૂપ સમતા. શું કીધું? શમ એટલે રાગ આદિ કે ત્યાગ રૂપ સમતા. જો સાચી કહું તમને, વી અવર સેલ્ફ વિલ હેવ ટુ ઇન્ટ્રોસ્પેક્ટ અવર પરિણામ, અવર શ્રદ્ધા, અવર દોષ. વી આર ધ બેસ્ટ જજ ફોર અવર સેલ્ફ, નો વન એલ્સ. જ્ઞાની ગુરુ તો માર્ગ બતાવી દે છે, જ્ઞાની ગુરુ તો ઉપદેશ આપશે કે હે જીવ, તું નિમિત્તાધીન દ્રષ્ટિ છોડ, કારણ નહીં માનું. તારું સુખ તારા માં છે, તું સુખ શાંતિ આનંદ થી ભરેલો છો, તું ભગવાન આત્મા છો, તું શરીર થી ભિન્ન છો, તું રોગ રાગ થી રહિત છો. આવું જ્ઞાન જ્ઞાની કરાવશે, આવો બોધ જ્ઞાની આપશે, આવો ઉપદેશ જ્ઞાની આપશે. પણ એને 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 શ્રદ્ધાંગમાં કોને લાવવું પડશે? સૌથી પહેલા કોઈ વિકારી ભાવ થઈ જાય કે કોઈ દોષ થઈ જાય કે રાગદ્વેષના પરિણામ થઈ જાય, નિમિત્તાધીન દ્રષ્ટિ થઈ જાય. મને તમે બહુ જ આપે છે ને કે જેન્યુઅલી કહો, સૌથી પહેલા કોને ખબર પડે? હુ વિલ કમ ટુ નો ધ ફોર્થ? કેવળ કેવળ યાની સૂચનો છે, પણ આગળ આપણે આપણામાં વાત કરીએ તો સૌથી પહેલા કોને ખબર પડશે? પોતાના જ્ઞાનને ખબર પડશે ને. પોઈન્ટ ખ્યાલમાં છે? હવે એ ખબર પડતા કેટલી આપણે કેટલા ફોર્ચ્યુનેટ છે કે આપણી પાસે એ દોષને દૂર કરવા માટે, એ દોષની ભેદ ત્યાગ કરવા માટે આપણી પાસે સાધન પણ છે. તો આપણે શું કરવું જોઈએ બોલો? એ દોષ થયો તો એને દૂર કરવા માટેનું જે સાધન છે, સાધનનો પ્રયોગ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? તો સૌથી પહેલું સાધન કર્યું છે આપણી પાસે ક્ષમ. બોલો જોતી, ક્ષમ ખબર હતી? નોનીજીને ના પડે ખબર હતી કે નહોતી ખબર? આપણી પાસે સાધન છે, ક્ષમતા ભાવ રૂપે રહી શકે એવી યોગ્યતા, સાધન એવી ક્ષમતા, એવી કેપેસિટી આપણી પાસે છે કે નહીં? બોલો. સમજી પંચી છે? આઈ હોપ કોમ્પ્લિકેટ નથી થતું, સમજાય છે ને? કોઈ રાગાદી ભાવ કર્યો તો શું બોલો? ક્ષમ મળે શું? એ રાગાદી ભાવને દૂર કરવો એ નહીં, એ સૌથી પહેલું સમજો બધા ધ્યાનથી. એ રાગાદી ભાવથી હું ભિન્ન ક્ષમતા સ્વભાવી વિતરાગ સ્વભાવી આત્મા છું એવો નિર્ણય કરવો એ ક્ષમ રૂપી સાધન છે. આયુ અન્ડરસ્ટેન્ડિંગ? હમણાં નોન એક્સપેક્ટ કે રાગાદી ભાવ આવે જ નહીં, વિકલ્પ આવે જ નહીં, વિકલ્પ થાય જ નહીં. આવતા વેત શું કરવું? બેન આવતા વેત શું કરવું? ક્ષમરૂપી હથિયાર વડે એનાથી જે ધ્યાન ચટાઈની સામે ક્ષમતા. કોઈ પણ પરિસ્થિતિમાં કે કોઈ પણ અંદરમાં એવો વિચિત્ર આવિર્ભાવ થઈ જાય, થઈ ગુસ્સો, ગઈકાલે મને ગુસ્સો આવીને મજા ના આવી, બહુ ગુસ્સો આવી, બહુ ગુસ્સો આવી ગયો. ગુસ્સો આવી ગયો, ગુસ્સો આવીને ગયો કે રહી ગયો? આવી ગયો કે રહી ગયો? રહી ગયો કે ગયો? એ ગયો, પરંતુ એનાથી ભેદ વિજ્ઞાન કરવાનું સાધન મારી પાસે. ક્ષમ સમજાય? ક્ષમ ક્ષમનો અર્થ શું થયો? ક્ષમતા. નેક્સ્ટ જો, દમ અર્થાત મન ઓર ઇન્દ્રિયો કા નિરોધ. મન અને ઇન્દ્રિયોનો નિરોધ, કશાય અને મન અને ઇન્દ્રિયોનો શું કરવો? નિરોધ. એટલે શું કરવું? મન ઇન્દ્રિયોનો નિરોધ એટલે પ્રથમ હમણાં હમણાં આ ભૂમિકામાં મન ઇન્દ્રિયોનો નિરોધ એટલે કે ઇન્દ્રિયોના માધ્યમથી જ્ઞાન બહાર જ ના જાય એમ, મનના માધ્યમથી કોઈ વિકલ્પ જ ના આવે એમ, વિધિ સમજવી પડશે. મન ઇન્દ્રિયોનો નિરોધ એટલે શું? કે ઉપયોગ બહાર જવા છતાં અને એ વિષયો જ્ઞાનના ધ્યેય બનવા છતાં, એ સંબંધી વિકલ્પ આવવા છતાં, ભોજન આદિની ઈચ્છા ઉત્પન્ન થવા છતાં, વિચિત્ર ઓરે ભાવ આવવા છતાં, અને મનમાં પણ વિચિત્ર વિચારો આવવા છતાં, બોલો આવવા છતાં, બીજું શું છે સાધન? બીજું સાધન શું કીધું? દમ. આવવા છતાં શું કરવું? એનાથી બધામાં જ આવશે, એનાથી હું ભિન્ન છું એવો પ્રથમમાં પ્રથમ નિર્ણય. જ્ઞાન તો ઘણું બધું થઈ ગયું, હવે હવે કોનો રોલ છે? નિર્ણય, શ્રદ્ધાનું. પોઈન્ટ સમજાય છે? ભોજન કરતી વખતે એવો નિર્ણય તો કરી શકીએ ને કે હું અનાહારી છું, આ ભોજન મળતું કે નથી, હમણાં ખાધું 10 કલાક 8 કલાક 5 કલાકમાં વિસ્તાર થઈ જશે. પોઈન્ટ સમજાય છે? આમાં શું કહો તો ખાયા કરો. બોલો કેમ છોડો છો? કેમ ઉભી રહ્યો છો? કેમ છોડી દો છો? આ તર્કયુક્તિ ન્યાય લોજિક થી આપણે એક 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 ઇન્દ્રિયના વિષયોથી વિજ્ઞાન કરી શકીએ કે ના કરી. સમજાય છે કે કઠિન પડે છે? ત્રણ હથિયાર સમજાય છે, ક્ષમ દમ. દમ એટલે ઇન્દ્રિય અને મનનો હીરો. હીરો એટલે કે એવો અભ્યાસ કરો કે આ બધા વિકલ્પો આવવા છતાં પણ એની આસક્તિ, અનંત અનુબંધી, તીવ્ર મોહ, તીવ્ર રાગ, જો તમને સાચી કહું ઇન્ટરેસ્ટેડ યોર સેલ્ફ, આપણને એમ થાય ને આ વ્યક્તિ વગર હું નહીં રહી શકું, તીવ્ર વિશ્વાસ છો, સંયોગમાં જ્ઞાન એ વ્યક્તિ છે, એ વસ્તુ છે, સંયોગમાં પૂર્વના ઉદય પ્રમાણે જ્ઞાન હતું, અપાર અનુકૂળતા નું હોવું પણ એની જ્ઞાન હતું, પ્રતિકૂળતા આવે એની પણ ના નથી, પરંતુ એ પ્રતિકૂળતામાં જોડાઈને ગભરાઈ જાય કે ઓહો હવે હું મળી ગયો, હવે મારું શું થશે. અનુકૂળતામાં જોડાઈને ઓહો આના વગર નહીં ચાલે, જ્યાં અધીન એવું થાય છે કે આના વગર નહીં ચાલે, આના વગર નહીં ચાલે, ત્યાં સુધી તીવ્ર મિથ્યા થશે. પોઈન્ટ સમજાય છે? બહુ આજકાલે મેં એક સરસ વાક્ય વાંચ્યું હતું, સંસાર મેં પ્રતિકૂળતા આના વો સંસાર કા નિયમ હૈ, ઓર ઉસ પ્રતિકૂળતા મેં ભેદ જ્ઞાન કરના વો મેરા નિયમ હૈ. સમજાયું? શું કીધું? સંસારમાં એક પછી એક અનુકૂળતા પર, નોટ ઓનલી વાય પ્રતિકૂળતા, અનુકૂળતા પર, સાતાનું નહીં પણ અસાતાનું ઉદય. સંસાર મેં અનુકૂળતા પ્રતિકૂળતા એક કે બાદ એક સાતા અસાતા કા ઉદય આના વો સંસાર કા નિયમ હૈ, વો ઉદય કા નિયમ હૈ. है कि नहीं बोलो? वो उदय का नियम, लेकिन मेरा नियम बोलो संजय का, मेरा नियम कि उस अनुकूलता प्रतिकूलता में भेदयन करना शम दम यम वरे, वो मेरा नियम है. एनो नियम निभावे से आपको नियम निभावे. पॉइंट समझाए कि एक बजे एक अनुकूल प्रतिकूल उदय का आवश्यक के नहीं. अच्छा ये तो छोड़ो, अंदर में એક પછી એક શુભ અશુભ શુભ અશુભ શુભ અશુભ ભાવો પણ આવશે કે નહીં બોલો? નીતિબેન કરણાનયોગનો સિદ્ધાંત છે કે કોઈ પણ શુભ ભાવ હોય કે કોઈ પણ અશુભ ભાવ હોય, સમજો નિયમ સમજો, શુભ ભાવ કે અશુભ ભાવ, તીવ્ર ઈચ્છાએ કે મંદ ઈચ્છાએ, કોઈ પણ શુભ અશુભ ભાવ એક અંતર મુરતથી વધારે નહીં. ઇટ હેઝ ટુ ચેન્જ. ઉદય અંતર હેઝ ટુ ચેન્જ, કારણ કે કોઈ પણ ઉદયની સ્થિતિ લઈને આવ્યો છે. કોઈ પણ ઉદયની સ્થિતિ લઈને આવ્યો છે કે નહીં બોલ? તો ઉદય પણ બદલાશે, પ્રણામ પણ બદલાશે, પરંતુ ઉદય અને પ્રણામ બદલાય છે એ એનો નિયમ છે, અને હું એનાથી ભિન્ન નહીં બદલવા વાળો તત્વ છું એવો નિર્ણય કરવો એ મારો નિયમ. શું કીધું પ્રિયંકાબેન? સમજાયું? શું છે આપણો નિયમ? શું છે બોલો? અડધા નામ સાંભળીને ઉત્સાહ આવો જોઈએ કે શું ગજબ વાત આવી હૃદયથી, શું ગજબ વેદ જ્ઞાનના મંત્ર કીધા. યુ કાન લીવ ધેટ નિયમ. તમે ઉદયને નહીં બદલી શકો, તમે ઉદયને પોતાના ઈચ્છા અનુસાર નહીં પણ રમાવી શકો. ઉદય તો છોડો, શરીરને શરીર તો છોડો, પરમાણુને પણ પોતાની ઈચ્છા અનુસાર નહીં બદલાવી શકો. એના નિયમ પ્રમાણે પરિવર્તન એનો સ્વભાવ છે તો એ પરિવર્તન થશે, પરંતુ હું એની વચ્ચે આ બધાની વચ્ચે સમજાય છે કે હું અપરિણામી છું. એ અપરિણામી છું એ અપરિણામી પણ અપરિણામી નો નિયમ નથી છોડે, પણ હું અપરિણામી છું એ શ્રદ્ધા કરવી એ માનવી. ત્રણ નિયમ સમજાય ગયા? વસ્તુ સ્વરૂપ એના નિયમને નથી છોડતું, પરિવર્તન એના નિયમને નથી છોડતું, ને હું એની વચ્ચે ભેદ જ્ઞાન કરી અને કરીને જ રહીશ એવો મેં નિયમ. તો એ નિયમને હું નહીં. કોને સમજાયું ને કોને ઉપરથી ગયું? બે સાધન સમજાયા. કયા બે? શમ અને દમ. શમ અને દમ. શમ અને દમ. બરાબર. હવે ત્રીજી રૂપ, દમ અર્થાત મન ઓર ઇન્દ્રિયો કા નિયમ, તથા યમ અર્થાત જીવ હિંસા આદિ કા ત્યાગ. જીવ હિંસા આદિ કા ત્યાગ. જીવ હિંસામાં બે પ્રકારથી જીવોની હિંસા થાય. કયા બે પ્રકારથી જીવોની હિંસા થાય? દ્રવ્ય હિંસા અને ભાવ હિંસા. બોલો, દ્રવ્ય હિંસા તો ક્યારેક ક્યારેક થાય, સમજાય છે? પણ સૌથી પ્રથમ ભાવ હિંસાથી બચો. ભાવ હિંસા એટલે સમજાય છે? શું પરિભાષા? એ પુરુષાર્થી ઉપાયમાં હિંસા હિંસાની શું પરિભાષા? બહુ બહુ શૈલીને સાંભળજો. હિંસા અહિંસાની પરિભાષા સમજાય છે? જ્યાં જગતની પરિભાષા એન્ડ થાય ત્યાં જીન શાસનની પરિભાષા ચાલુ. જગતની પરિભાષા હિંસા હિંસાની શું છે? પરજીવોને ના મારવું એ અહિંસા, પરજીવોને મારવું એ હિંસા. આ જગતની પરિભાષા. પરજીવોની રક્ષા કરવી એ અહિંસા, એટલે પરજીવોનો ઘાત કરવો એ હિંસા. ખબર હોય ઘાતમાં અનંત કાઈ જીવ છે, ખબર છે કે નહીં? બધા છે કે નહીં બોલો? અન્યતા નહીં લેતા, ગોટ ઉપર ના લગાડતા, પરંતુ એ ખબર હોવા છતાં, જ્ઞાનમાં ખબર હોવા છતાં કોઈ એવા પ્રસંગમાં ચાલ્યા જાઓ, સમજાય છે? કોઈ એવી પાર્ટી હોય કે કોઈ એવા લગ્ન પ્રસંગ હોય, બોલો હવે જવું પડે તો જવું પડે, અને પછી બોલો શું થાય? બોલો જીવ શું તો બોલો એ પ્રકારની હિંસામાં કેવી પ્રવૃત્તિ થઈ જાય. ઘાસ પર એક ઘાસ પર પગ એક વાર પગ મૂકો કેટલા અનંતદાયી જીવનની એ દ્રવ્ય એવા જગા પર હું પગ નહીં મૂકું જે આનંદદાયી જીવનની હિંસા થતી હોય એ એક ભારમાં ભાવ હિંસા જીવનની રક્ષા આયોજિતાની આ છૂળ પુરુષાર્થી ઉપાયમાં અમૃતચંદ્ર આચાર્ય દેવે હિંસા હિંસાની શું પરિભાષા આત્મામાં મોહ રાગ દ્વેષની સામર્થ્ય તમને થાય પ્રતિ સમય એક પ્રસંગ બરજમાં એકાદ વાર આવે ને એવા બધા પરંતુ અહીંયા જુઓ આત્મામાં મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ થવી એ ભાવ હિંસા પ્રતિ સમય અને બારમાં જીવોનો ઘાસ હવે જમે છે પણ ભાવ હિંસા આત્મામાં મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ થવી એ ભાવ હિંસા અને એની ઉત્પત્તિ ન થવી એ ખરેખર નિશ્ચય અહિંસા એ ઉત્પન્ન ના થાય એની માટે આપણી પાસે ત્રીજું સાધન કયું છે ત્રીજું સાધન છે યમ. થોડું ટેકનિકલ છે તમને બધાને સમજાવ્યું છે ત્રણ સાધન સમજાયા ત્રણ સાધન યોગ આપણે આગળ વાંચીએ પછી તમને એક ચાર્ટ બતાવું છું. જગત તેરે હૃદયને કશાયો કશાયે વિદ્યમાન હૃદયને છે શ્રદ્ધા જ્ઞાન ચાલીસા ત્રણ એવના દોષ લઈ લેવા તબ તક તું શમ દમ આદિ ગુણો કો લેશ માત્ર ભી અંગીકાર નહીં કર સકતા કારણ કે યા તો આ છે યા તો આ યા તો અંધારું છે યા તો અજવાળ છે યા તો દિવસ છે યા તો રાત છે યા તો અવસર થી યા તો ઉત્તર થી યા તો મિત્રાત્વ છે યા તો સમ્યક છે યા તો સમ્યક જ્ઞાન છે યા તો મિથ્યા જ્ઞાન બે સાથે ના રહી શકે કોઈ સમજાય છે અને જયારે બદલાશે ત્યારે ધ્યાન પરિવર્તન થશે તો જ્ઞાન અને ચારિત્ર પણ સ્વયમેવ સમ્યક થયા વગર રહેશે નહીં અને હું આત્મા છું એવો નિર્ણય થતા શ્રદ્ધાન પણ સમ્યક થઈ જશે કરવું નહીં પણ એને થયા વગર રહેશે. બોલો શ્રદ્ધા સમ્યક કરવાનો શું ઉપાય છે હું આત્મા છું એવું શ્રદ્ધાન પ્રાપ્તિ લેશ માત્ર ભી નહીં હોગી જબ તક યે દોષ હૈ. હવે જો इसीलिए अपना कल्याण करने के लिए कषायों को छोड़ अपना कल्याण करना हो है ना तो शुरू करूँ कषायों को बराबर कषायों को छोड़ तो अबे आ कषायों को छोड़नी सुविधि है ये आपने समझे खरेखर तो जिन भावे की तू कषाय तो स्वभाव की छूटेला है छूटेला से तो वस्तु तो एम क्या ना थे लोग कया पद द्रव्य ने कयो कषाय भाव स्वीकारी गुरु भगवान आत्मा मान કોઈના આત્મામાં નથી આવી છૂટેલા જ છે વેરી ગુડ છૂટેલા જ છે વેરી ગુડ છૂટેલા જ છે એમાં ક્યાં ના છે પણ પ્રોબ્લેમ ક્યાં થાય છે છૂટેલા જ છે પણ એવું આપણે છૂટેલા જ છે અજ્ઞાનીના આત્મામાં કશાય છૂટી નથી ગયા અજ્ઞાનીના શુદ્ધાત્મામાં કશાયનો પ્રવેશ થઈ ગયો અજ્ઞાનીનો શુદ્ધાત્મા કારણ પરમાત્મા પાનામી ભાવ અશિત થઈ ગયો તમને બધાને તમને સ્પેશિયલી યંગસ્ટર ગાઈડ મને લિટરલી એવું થાય કે યંગસ્ટર્સ આવે લોકો એવું ના લાગુ કે બહુ હાર્ડ છે બહુ બોરિંગ છે પણ શું થાય જો અહીંયાથી તો મૂળ માર્ગ ફેરવવામાં આવ્યું હશે ત્યાં નહીં મૂળ માર્ગ આ છે હવે બોલો કશાય તૂટેલા છે કે નહીં અજ્ઞાની કે જ્ઞાની ના થવું હરિયંત ભગવાન ને કશાય થી તો સિદ્ધ ભગવાન શું હવે તમે આપણને તો પ્રતિ સમય કશાય થાય કશાય થાય છે વાત અલગ પરંતુ સ્વભાવ કશાય રૂપે નથી થયો એ વસ્તુ સ્વરૂપ અને ભૂલ શું છે આપણે ખરીથી આપણે આટલું માનતમ આપણે આ માનતમ બરાબર છે. હવે જો ભૈયા વો પોઈન્ટર જો હે જો પોઈન્ટર હે મેને વો દિખાવી છે ફિર લાસ્ટ મેં વો જો પૂરા પક્ચર વો દિખાઈ પોઈન્ટર આવ્યા પોઈન્ટર જો શું છે પહેલો હેડિંગ શું છે સમ્યક દર્શન નીચેના બિંદુઓ ઉપર આધારિત નથી બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બધા જેથી જરા આપણે થોડા થોડા પાંચ લેશું અને શોર્ટમાં લેશું કારણ કે બધી ચર્ચા આવી ગઈ છે. ઓકે તમને હમણાં ગ્રુપ પર પણ મોકલી દેશું ક્લાસ પછી. સમ્યક દર્શન શું કીધું સૌથી પહેલો જે ગુણ કીધો ને સમ્યક દર્શન કે સાઈ નો અભાવ નિત્યાત્વનો અભાવ સમ્યકની પ્રાપ્તિ એ નીચેના બિંદુ પર આધારિત નથી. હવે જરા સમજો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. સૌથી પહેલા કીધું મન વચન કાયાની ક્રિયા. હવે જરા અપેક્ષા બધી સમજો. જો તમને એક વાત કહું, આ પહેલો પોઈન્ટ કીધો મન વચન કાયાની ક્રિયા, એના ઉપર કમ્યુનિકેશન આધાર નથી. પોઈન્ટ ખ્યાલમાં છે? જેવી રીતના કોઈ મિથ્યા લખી દી છે, બરાબર છે, એકદમ શાંતિથી પ્રવચન ભમે છે, મન પણ શાંત છે, સમજાય છે, કાયા પણ એકાગ્રથી પ્રવચન સાંભળે છે, વચનમાં મૌન છે, પણ અંદરમાં શું છે? મિથ્યાત્વ છે, અનંતાનુબંધી દેખાય છે. અને કોઈ સમ્યક દ્રષ્ટિ એક સમય કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ લડાઈમાં યુદ્ધ કરતો હોય, રાજા હોય કોઈ, બોલો, હવે એના મન વચન કાયાના નીકળ્યા જોવો તો હવે હું તમને એમ કહું કે આ જે લડાઈ કરે છે એ સમ્યક છે. અને શાંતિથી કોઈ એકદમ આપણે છે ને કે મંદ કે સાઈ જી પ્રવચન સાંભળે છે, અમિત્યા વ્યક્તિ, બોલો તમે શું કહેશો? સમ્યકભાઈ શું કાંઈ પણ લડાઈ કરે છે કાયાની, તમે ક્રિયા જો. હવે એમાં મનમાં પણ ઉદ્વેગ કરશે ને, આમ લડાઈ કરો, આમ જાઓ, એ સૈનિક આમ ભાગો, બધું પ્લાનિંગ તો કરતા હશે ને. છત્રવતી લડાઈ ના કરે પણ રાજા હોય, સમજાય છે? તો મન વચન કાયામાં પણ વચનમાં પણ અહીંયા કે આવો, અહીંયા કે અટેક કરો, આમ કરો. તો બોલો મને કહો કે અગર એ જુઓ છો તો એ તમને અગર આપણે કહીએ કે જીવ સમ્યકથી છે તો તમને માનવામાં આવશે? પોઈન્ટ સમજે? વેરી ડિફિકલ્ટ. તો એટલે માટે સમ્યક દર્શન જ્ઞાન સાધી, સમ્યકનો આધાર સમ્યક મન વચન કાયાની ક્રિયાથી સમ્યકને નામ આપી શકીએ ને, સમ્યક પ્રગટના છે. પહેલો પોઈન્ટ સમજાયો? જો બીજો શોર્ટમાં લઉં છું, પૂરું પણ કરવું છે. આગળ વધીએ. પુણ્ય પાપનો ઉદય, કોઈને બારમાંથી પુણ્યનો ઉદય તો સમ્યક જલ્દી થાય, અને પાપનો ઉદય તો બોલો વિચાર કરો. બનારસી રાજી હતા ને, ના ગોપાલદાસજી બોલે, એમની પત્ની કેવી હતી ખબર છે? એમના પત્ની નો નેચર અર્ધાને ખબર હોય, અર્ધાને નહીં ખબર હોય. કદાચ ગોપાલદાસજી બરૈયાની પત્ની વાઈફ કેવી હતી બોલો? એવી કડક હતી, પરંતુ એ શું કહેતા? હજુ તો બોલે એવી એવી પત્ની પુણ્ય ના ઉદયમાં મળે કે પાપ ના ઉદય? કેવી એટલે બોલો? પ્રવચન કરવા બેસી ગયા હોય પંડિતજી, પ્રવચન ચાલુ થઈ ગયું હોય, પ્રવચન ની ધારામાં હોય પંડિતજી, અને ત્યાંથી જે ભૂમ મારે ને જોરથી અવાજ લગાડે, અહીંયા આવો ને મારો હુક્કો ભરો. પંડિતજી શાંતિથી આવીને હુક્કો ભરે, સમજાય છે? પહેલાના જમા તો શાંતિથી આવીને પ્રવચન મળ્યું. એક વાર તો એવું થયું, એટલે મારો પ્રશ્ન તમને હજી ઉભો છે કે આવી પત્ની મળે પુણ્યના ઉદયમાં કે પાપના ઉદયમાં? હવે તમે પછી જવાબ આપો. બીજું ઇન્સિડન્ટ એવું થયું, એક દિવસ બહુ જ કઈ કાર્યક્રમ હતો મોટો, સમજાય છે, અને એ પોતા અને તૈયારીમાં વ્યસ્ત હતા, તો પોતે ઘરે બહુ લેટ આવ્યા, બરાબર છે, બહુ લેટ આવ્યા તો એમને નોક કર્યું રાખના. હવે અંદરમાં આમને તો પત્ની એટલી ગુસ્સામાં અને એટલી બધી ઠંડી વારમાં, એટલી બધી ઠંડી, કોઈ સમજાય છે? હવે બિચારા નોક કરે ના ખોલે નહીં, કારણ કે આનો અંદરમાં શું હતો કે કાંઈ નો ભૂલ. અને પંડિતજી બહાર રાતના 4 વાગ્યા સુધી એ ઠંડીમાં બહાર શાંતિથી બેઠા હતા. એ 4 વાગે એમનો પુણ્યનો ઉદય આવ્યો, એટલે આને વિકલ્પ આવ્યો તો આ દરવાજો ખોલ્યો. એટલું જ નહીં, એટલી ઠંડીમાં અંદર આવ્યા પંડિતજી, એના ઉપર ઠંડો પાણીનો ઘડો બેસી રહ્યો હતો ને મંદિરમાં. કોઈ ખ્યાલમાં છે? ત્યારે બોલ્યા કે ચલો ઠીક છે, હવે મને કહો આવી પત્ની મળે પુણ્યના ઉદયમાં કે પાપના ઉદય? પંડિતજી કહેતા હતા કે એસી પત્ની મેં સમજતા હું પુણ્ય કે ઉદય છે મુજે મિલી, કે હરેક ઘટનાથી મારા તો અંતરંગમાં વૈરાગ્યની પૂર્તિ થાય. બોલો, ઇટ ઇઝ ઓન યુ, હાઉ યુ આર ટેકિંગ ધ સિચ્યુએશન, રાઈટ? કોઈ સમજાય છે? એટલે માટે ના પુણ્યનો ઉદય કે ના પાપનો ઉદય સમ્યક્ત્વમાં બાધક છે ને સાધક છે. પાપનો ઉદય બાધક નથી, પુણ્યનો ઉદય સાધક. મન વચન કાયમી ક્રિયા આપણે કેટલી વાર સુધારીએ છીએ? દ્રવ્યલિંગી બની રહે મન શુક્લ લેખ્યા ના પ્રણામ વચન જો હિતમિત પ્રિય વચન કાયા જો અતિ ત્યારે મૂળગુરનું પાલન બારમાં એક જીવની હિંસા ના થાય અને કોઈ કોઈ આવીને એક દોષ ના કાઢી શકે ક્રિયામાં, એવું આગમ અનુસાર સમજાય છે. નિરતિચાર પાલન કર્યું કે ના કર્યું, એનાથી સમ્યક શ્રદ્ધા ના પરિવર્તન ને કોઈ પણ સંબંધ નથી. અન્ડરસ્ટેન્ડિંગ પોઈન્ટ સમજાય છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે ગુજરાતીના 45 વર્ષના પ્રવચનો નો સાર. ત્રીજું લઈએ શરીર અને ઇન્દ્રિયનું પરિણમન. બોલો, શરીરમાં રોગ આવી જાય તો ઇન્દ્રિય શિથિલ થઈ જાય, આંખેથી દેખાવાનું બંધ થઈ જાય, કાને સંભળાવાનું બંધ થઈ જાય, તો બોલે તમને તો ના થાય ને શરીરની આખી પ્રતિકૂળતા વચ્ચે. અરે બોલો, જલ્દી બોલો, પૂરું કરવું છે. થાય કે ના થાય બોલો, થાય કે ના થાય બોલો. અરે એની સાથે ખરેખર તમને તો કોઈ સંબંધ નથી, કારણ કે તમને તો કોનું નામ છે. એનાથી વેદ્યાંતર મનમાં ચાલતા મન કેટલાયના પરિણામથી પણ વેદ્યાંતર રૂપે એ પરિણામ ક્ષણિક છે એવું નથી. આ કાયા વચન નો યોગ મળે, સમજાય છે, એ પણ મારું કાર્ય નથી. બોલે આત્મ કેટલું બોલો, આત્મ બોલનાર નથી, ગાનાર નથી, હાલનાર નથી, ચાલનાર નથી. તો એ પ્રતિ સમય ભેદ જ્ઞાન કરવાથી શું થશે કે જીવની શ્રદ્ધા અકર્તા સ્વભાવ, અકર્તા જ્ઞાતા સ્વભાવની અંદરમાં રહેતા આવશે. તો બોલો, આના એક એક પોઈન્ટ દ્રઢતા લીધો. કાલે ઉઠીને શરીરનું પરિણમન બદલાય, કર્મના ઉદય બદલાય, અરે પ્રતિકૂળ માંથી અનુકૂળ, અનુકૂળ માંથી પ્રતિકૂળ, એનો ક્રમ છે, એનો નિયમ છે. આપણો નિયમ શું છે? એ તો એનો નિયમ છે. આપણો નિયમ શું છે? અરે બોલો, જાતા દ્રષ્ટા રહેવાનો મેં તો નિયમ લીધો. બોલો એક વાર, હર પરિસ્થિતિમાં બોલો, જાતા દ્રષ્ટા રહેવાનો, અકર્તા સ્વભાવી રહેવાનો મેં તો નિયમ લીધો. બધા બોલતા નથી, છોડો નિયમ નિયમ લઈને પાછા બંધાઈ ગયા. અરે એક વાર મુક્ત હૃદયથી બોલો તો કરો. પોઈન્ટ સમજાય છે? આપણે ખરેખર એવા છે, રહેવાનું છે, આપણે એવા છે, ખાલી એવું માનવું અને રૂપે પ્રણમન કરવું એ આપણો પુરુષાર્થ છે. બરાબર. હવે જો કશાયની મનતા, કશાયની કેવી મનતા, કેવી મનતા કે આખું શરીર ફાડીને એમાં મીઠું મરચું બદલે આખું શરીર દ્રવ્યબિંદી બનીને, અને તો પણ જીવની શું કહેવાય કષાયોમાં વિચલિતતા ના હોય. શ્રદ્ધાંત તો વિચલિત છે, કારણ કે એ રૂપે હું મંદ રહ્યો એવું કરતા ભાવ, આનું પાલન મેં કર્યું એવું કરતા ભાવ, આ દ્રવ્યબિંદી મુનિ હું એવો કરતા ભાવ. હવે અહીંયા બેસીને હું બોલનાર, મેં કીધું, મેં સંભળાયું, મેં આમ કર્યું, બોલો. હવે આ વિતરાગતાની ગતિ ઉપર બેસીને, ગણધરની ગાદી ઉપર બેસીને અગર તું કરતા ભાવનું પોષણ કરે છે તો નરકની ગોદ સિવાય બીજો કોઈ રસ્તો નથી. કેટલી સાવધાની જોશે બોલો. મને કેસાઈના પ્રણામ પણ આવશે, વાણીનો યોગ પણ હશે, પુણ્યનો ઉદય પણ હશે, કેસાઈની મનતા હશે, સાત્વિક ચિંતન ચાલતું હશે, એ રીતે પ્રસ્તુત કરી શકશે, બધું જ હશે, બહારમાં વાવા થશે, બધું જ યશ કીર્તિનો ઉદય ગજબનો. પરંતુ શું નિયમ લીધો, શું નિયમ લીધો બોલો, એ હું નથી એવો ભેદ્યાન કરવાનો નહીં. આનંદ આવે છે કે કઠિન પડે છે? કશાયની મન. હવે જો ગજબ સંયોગક્ષમ જ્ઞાનની નિયમ ઉત્કૃષ્ટ જ્ઞાનાથી પાસે કૃપાળ દેશ શતાવધાન કેટલી અધિકતા ટોટલની સાબજો ગુરુદેશી જો બધાની શિક્ષણ કેટલું હતું બોલો. પરંતુ અટકવાના બે ખાન છે, શિક્ષણની અધિકતામાં, ફળ દ્રવ્યના કરતા બુદ્ધિમાં, અને શુભ ભાવો મંદ કે શાયમાં જીવ અટકીને સંતુષ્ટ થઈ જાય. સંતુષ્ટ નહીં થાવ ભાઈ, આ બધું આવશે પણ આમાં સંતુષ્ટ નહીં. આજે તો જીને પાક ભાવમાં, પાંચ મહિના વિષય ભોગોમાં, ઘર કુટુંબ પરિવાર આદિ, રૂપિયા પૈસા વ્યાપાર આદિમાં આનંદ આવતો હોય, એની વૃત્તિ પુણ્યના ઉદયથી થતી હોય ને એમ લાગે મેં કર્યું, મારા વડે થયું, મેં ના કર્યું તો કોણ કરે, હરિંદ્રય કરતા ભાવમાં પડ્યો છે તો બહુ દૂર છે, દિલ્હી બહુ દૂર છે. અન્ડરસ્ટેન્ડિંગ એવરીવન, બધાને ખ્યાલ આવે છે શું નિયમ લેવાનો છે. નિયમ હું જેવો છું એવું પોતાને માન, ન વિપરીત, ન અધિક, ન અધૂરા. મારામાં અધૂરા નથી, વિપરીતતા નથી, અધિકતા નથી, સંયોગથી હું અધિક નથી, સંયોગની કમી મારી કમી નથી, ક્ષયક્ષમ જ્ઞાનની હિનાધિકતા મારી હિનાધિકતા નથી, કશાયની મનતા એ મારું સ્વરૂપ, કશાયની અધિકતા એ પણ મારું સ્વરૂપ. એટલે સાનુ હજાર આની સાથે લગ્ન કરવાનો ભાવ, આમનામ આમનામ લગ્ન થઈ જતા, ના ના આમનામ લગ્ન થઈ જતા, રાગ વગર કેવી રીતના થાય બોલો, બોલો ખાતી એવો રાગ આવે છે કે નહીં, અને એ રાગ સાથે ચક્રવર્તી કેટલા કેટલા વર્ષો રહે છે, રાગ સાથે કેટલા વર્ષો ડીલ કરે છે, કોના આધારે? અકર્તાજ્ઞાના સ્વભાવના આધારે. ખબર હતી બોલો ભરત ચક્રવર્તી કાલે દીકરા લઈને મોક્ષ જતા રહે, આજે આજે આમાં ઉભા છે, ચક્રવર્તી પદમાં ઉભા છે, અને એક જ દિવસમાં દીકરા લઈને મોક્ષ જતા છે. શેકેની પરામણી વિચિત્ર, કોણ એનું કરતા છે, કોણ લાવનાર છે, કોણ બદલનાર છે? બોલો નિયમ શું લીધો? હું એ નથી એવો નિર્ણય કરો. અમીબેન બોલો આટલું તો સમજાવ્યું ને, નિયમ શું નહીં નિયમ લીધો? હું એ નથી એ નિર્ણય કરો, એ મારો નિયમ છે. કર્મ નો ઉદય પછી એક આવે, અનુકૂળ પ્રતિકૂળતા આવે, એનો નિયમ છે, અને એનાથી હું ભિન્ન છું એવો નિર્ણય કરો એ મારો નિયમ, બરાબર? અને પછી અલ્પેશનની હિંતા વાળતો કોઈ હવે આવીને મને નહીં કેતા બેન અમને યાદ નથી રહેતું. બોલો કેવું બુદ્ધિ બની રહ્યા, રાઈટ, વેરી ગુડ. બોલો શું યાદ નતું રહેતું? તમને નમોકાર મંત્ર યાદ રહેશે કે નહીં? અડધા બોલતા નથી. આમ બોલો નમોકાર મંત્ર યાદ રહેશે કે નહીં? હું આત્મા છું, પરમાત્મા છું, શુદ્ધ છું, અનાદિ અનંત છું, જન્મતો નથી, હું મરતો નથી, મારામાં રોગ નથી, મારામાં રાગ નથી, હું શરીરથી ભિન્ન છું, હું શુદ્ધ પરિપૂર્ણ સિદ્ધ સમાન સદાપદ મેરો એવો કારણ પરમાત્મા પરમ પરમાનામી ભાવ વિજ્ઞાન ઘન સ્વભાવી છું કે નહીં? બોલ આટલું તો યાદ રહે કે આપણને ઘણું બધું છે, પણ સમજતા પણ આમ મુર્દા ઉભા થઈ જાય. આ પિંડ છે, આત્મા ઘન પિંડ છે, આપણે કાલે વાત કરી દીધી. આ પિંડ છે, આ પરમાણુઓનો જથ્થો છે, આ તો વિખરાઈ જશે, નવા આવશે, છૂટા પડશે, સ્તન બદલાશે, બધું બધા ઘન પિંડમાં કાંઈ ફરક નહીં પડે. ખાલી શું માનવાનું છે? સ્વભાવ બનાવવાનો છે, સ્વભાવ લાવવાનો છે, સ્વભાવમાં આનંદ ભરવાનો છે. આનંદ સ્વભાવી અત્યારે રહે, જરૂર એટલી મછલી કો પ્યાર. મને બહુ ગજબ માર છે યાર, આપણે આ વી કેનોટ અફોર્ડ ટુ લૂઝ ધીસ ઓપોર્ચ્યુનિટી. આપણે આ ઓપોર્ચ્યુનિટી લૂઝ ના કરી શકીએ. આ બધું પાછું મળવું, બધું ગોઠવવું, આટલું બધું, આ બધું બહુ ડિફિકલ્ટ. કાર જો તમે કેવો છે અને એમાં કેટલી ઉત્કૃષ્ટ વાત મળી છે, કોઈ કેવો સાચી છે, આપણો પુણ્ય નો ગઈ. અને શું કહેવાય, કોઈ પણ ઓપોર્ચ્યુનિટી બિઝનેસમાં તો તમે જવા દો. બોલો તમને ભાઈ કોઈ ઓપોર્ચ્યુનિટી હોય જવા દો, કમાવાની ઓપોર્ચ્યુનિટી જવા દો, ના જવા તો અલગ કેવા આયુ કામ પૂરું થઈ જશે. બોલો બધા ફિફ્ટી ફિફ્ટી આપતો છે ને અડધા, તો હવે કેટલું જીવન બાકી છે, શું કરવું છે? બોલો હજી શું ભેગું કરવું છે, શું લઈ જશે સાથે? લાવ્યા હતા કેટલું ને લઈ જવાના કેટલું, અંતે તો લાકડા ને છાણા રે, જરા સરવારો માણજો, જિંદગીમાં કેટલું કમાણા રે, કેટલું કમાણા પૂછો ને. અમે તો શું બાલ્ટી ને લોટો લઈને આવ્યા હતા અને આખું એમ્પાયર ઉભું રહ્યું. અરે બધું આમ નામ રહી ગયું. લઈ જવાની તો વ્યવસ્થા નથી, ભોગવવાની સામર્થ્ય નથી, તો પણ આસક્તિ ઓછી થતી નથી. થોડો ઘરે રહીને કામથી વિચાર કરજો કે હું નેક્સ્ટ ભાવ, હું અનાદિ અનંત છું, પહેલા તો એ હું નેક્સ્ટ ભાવમાં મારી સાથે શું લઈશ, આ ડિગ્રી, આ રૂપિયા પૈસા, અરે આ જ ઓપ્શન પણ સાથે નહીં આવે, અને સંસ્કાર આવશે, એટલે સહયોગ સાથે નહીં આવે, સહયોગ હું છું એવા સંસ્કાર આવશે. સમજાય છે? આ સંયોગક્ષમ જ્ઞાન સાથે નહીં આવે, પણ આમાં જે ભણ્યા છે સંસ્કાર સાથે આવશે. સમજાય છે? ચલો બધા ફ્રી થઈ ગયા છે, ડ્રાઈવ પૂરું સમજાય, ટચ થવું જોઈએ. કોઈની વાત કેવી ટચ થઈ જાય ને, દસ વર્ષ સુધી યાદ છે ક્યાં ક્યાં, બસ અહીંયા જો અહીંયા જ ઉભા હતા અમે લોકો, આવે નતા આવે નતા આવે. મને જે મને કહી દીધું તું, અમે એવું કહી દીધું તું, આ બેન તો બહુ સાચી. હજી પાસે શું મોની લીલા કર, હજી ને શબ્દો મારા કાનમાં ગુંજે છે, અને અહીંયા એક કલાક પછી પૂજે તો હા અમે ભોજનથી કઈ કેવા છે તું, કઈ યમ લમ દમ સમ યમ વિચાર કરો. તમે ભૂત રહી પર્યાય, અનંતી પર્યાય પછી વહી ગઈ, સમય વયા ગયા, પર્યાય વહી ગઈ, અને હજી ને આપણે આપણો મોં આપણને ત્યાં ચોંટાડી રાખે, એને તો ચોંટાડી રાખવું છે ને, પરમો એને તો આપણે ભૂત ની કર્યા તો ભાવિ ની કર્યા તો વર્તમાન ની કર્યા તો પર કરીએ, બસ તું ક્યાં છું? કારણ કે મોએ પછી મોએ નિયમ શું લીધો છે? મો નો નિયમ શું છે? એને પોતાના સ્વભાવના અંદરના સ્વભાવના દર્શન નથી કરે. જ્ઞાન નિયમ શું લીધો છે? દર્શન કરી લે. અરે બોલો જલ્દી, ચલો જલ્દી લાસ્ટ પોઈન્ટ, શિવક્ષમ જ્ઞાન ખીના દીતા, અને લાસ્ટ બોલો સૂક્ષ્મ છે, શિવક્ષમ લબ્ધિ થી લઈને પ્રાયોગ લબ્ધિ સુધીના પરિણામ પણ થઈ જાય તો પણ ત્યાં અટકતો નહીં, તો પણ ત્યાં અટકતો નહીં, કે કારણ કે એ પરિણામ સુધી પણ આપણે અનંતવાર જઈ રહ્યા. પ્રયોગ લગતી સુધીના પ્રેમન સ્વર્ગે એટલા મંદ કે શ્રાય ના પ્રણ એટલો સ્વભાવની વિકલ્પાત્મક દશામાં ઉર્જ એટલું ચિંતન મંથન એટલા ક્લોઝ સ્વભાવથી વિકલ્પમાં પરંતુ એ વિકલ્પ સુધીને નિર્વિકલ્પ દશા પોઈન્ટ સમજાય છે એ વિકલ્પમાં સંતુષ્ટ થઈ ગયા કારણ કે તીવ્ર કશાયમાં જીવને દુઃખ લાગે છે તો કશાયની મંદતામાં જીવને સુખની ભ્રાંતિ છે પરંતુ ક્યાં સુધી નથી અટકવાનું જ્યાં સુધી ને વિકલ્પ તૂટે અને સુગાંતિ સુખી શું કેવો કેવો કે શું સમસ્યા થી કેવી રીતના બેઠા છે બોલો યા તો સવાર પડે ને યા તો આ વિકલ્પ તૂટે ને નિર્વિકલ્પ દશા આવે યા તો આ દેહ છૂટે અને હું બીજી ગતિ માં ત્રીજી વાત ને બોલો આવી રહ્યાની જોતે પોતાના અંતરંગ અવિનાશી શુદ્ધતાની મૂર્તિ સ્વભાવ અનાદિ અનંત પરિપૂર્ણ વિજ્ઞાન ઘન સુખ શાંતિ જ્ઞાન આનંદ થી ભરેલો એવો સ્વભાવ અંદરમાં છે એનો નિર્ણય કરો વિશ્વાસ કરો એ જ ખરેખર ખરેખર મોક્ષ માર્ગ નું પહેલું પગથિયું છે એને આપણે પ્રાપ્ત કરીએ એવી મંગળ ભાવના સાથે અમારો સ્વાધ્યાય.